એટલે માટે એમ જોજો, ભગવાનના સંતની પાસે કોઈ દુખ્યો અને વાત કરે કે સ્વામી આમ છે તેમ છે, એટલે સાધુ તરત એમ કહે છે ભગવાન સારું કરે. કારણ કે એને અનુસંધાન છે. શું અનુસંધાન છે? કે હું ક્યારેક ચેક લખી આપું છું, બધી વાત બરાબર છે, પણ મને ત્યાંથી પાવર મળ્યો છે એટલે લખી આપું છું. આ ડોળો જો કોકને આપી દઈશ અને માલી જો રૂઠી જાય ખીજાઈ જશે તો ત્યાંથી પરમિશન બંધ થઈ જાય છે, પછી કોઈને ચેક લખી અપાશે નહીં. એટલે સંત તરત એમ કે ભગવાન તારું સારું કરે. અને ભગવાનના સંતના સંકલ્પની તાકાત છે. એમ ગોપાલ સ્વામી વાતોમાં લખ્યું, આ વાત સંતમાં કાયમ ટકી રહે કે ભગવાન તારું સારું કરે. એ વાતમાં એને ક્યારેય એમ ન થાય કે મેં કર્યું. એટલા માટે સ્વામી એક બહુ સરસ સૂક્ષ્મ વાત લખી. સ્વામી કે આપણા હજારો સંકલ્પ મારા સિદ્ધ કરતા હશે, હજારો સંકલ્પ, પણ એની આપણને ખબર હોતી નથી. કેવી રીતે ખબર છે? ભગવાનને ખરેખર સંત રસ્તે ચાલ્યા જતા અને કોઈ દુખિયાને બાળી જાય અને એને સંકલ્પ થઈ જાય, અરે મહારાજ આનું બિચારાને સારું કરજો, તો ભગવાન સ્વામિનારાયણ જરૂર એનું સારું કરે. ખાલી સંકલ્પ થઈ જાય મારે જાનું સારું કરે, જરૂર સારું કરે. પણ આ તો સંકલ્પ કરી ક્યાંય ને ક્યાંય નીકળી ગયા અને ખબરનો નિમાણસ ફરી મળવાનો ન હોય, પણ એને સારું થઈ ગયું હોય. એ વ્યક્તિને ખબર ન હોય કોઈ કે સંકલ્પ કર્યો છે એટલે સારું થઈ ગયું, અને સંકલ્પ કરનારને પણ ખબર ન હોય કે મેં સંકલ્પ કર્યો માટે આને સારું થયું. ભગવાન સ્વામી આટલું બધું ગુપ્ત રાખે છે જેને કારણે સ્વામી શોકનો નાતો કોઈ દાડો ટળે નહીં. આટલું બધું ગુપ્ત રાખે છે. એટલે આપણા જીવનમાં ક્યારેક સારું થયું હોય ને ત્યારે આપણા મનમાં એમ થાય, મેં મહેનત કરી એટલે સારું થઈ ગયું, મેં આમ કર્યું એટલે સારું થઈ ગયું, મેં તેમ કર્યું એટલે સારું થઈ ગયું. પણ આપણને ખબર નથી હોતી કઈક ભગવાનના સંતની મારા પર દ્રષ્ટિ પડી ગઈ હશે અને એને શુભ સંકલ્પ ઉઠી ગયો હશે કે આનું સારું થાવ, અને મતલબ એનું સારું થયું છે મારું, એને એને ખબર હોતી નથી. જીવનમાં અનુભવ હોય, ક્યારેક 5 પાઉન્ડ કમાય એટલી મહેનત કરીને તો 50 પાઉન્ડ મળે, ત્યારે ભગવાનનો ભક્ત અનુસંધાન રાખે કોઈકની દ્રષ્ટિ મારા ઉપર પડી ગઈ છે. ક્યારેક પોતે ભગવાનનું ભજન કરવા દાખલો કરતો હોય, કોઈ રીતે સંકલ્પ ટળતા ન હોય એવી પોતાની હંમેશના સ્થિતિ વર્તતી હોય, ક્યારેક જરાક આમ તૈયારી કરે તો ચિત્ત ચોંટી જાય, ત્યારે પણ અનુસંધાન રાખે કોઈક ભગવાનના સંત કે ભક્તની મારા ઉપર અમિત દ્રષ્ટિ પડી ગઈ છે જેને કારણે મારા સંકલ્પ વિરામ પામી ગયા. આમ રહીને તો સ્વામી શોકનો નાતો કોઈ દાડો ટળે. એટલે અહીંયા અદભુત વાતે ઉત્તર મહારાજ આપ્યો. મહારાજ કે સંતની સેવા કરે, પરમેશ્વરની આજ્ઞા મંડ્યો રહે, ત્યારે પરમેશ્વર કૃપા દ્રષ્ટિ કરે. જો કૃપા કરનાર તો ભગવાન જ છે. ટાંકામાં પાણી ગમે એટલું દેખાતો હોય પણ એ પાણી આખીર આવ્યું છે ક્યાંથી? તલાવડીમાંથી. તલાવડીમાં પાણી ક્યાંથી આવ્યું છે? આખી વરસાદનું પાણી છે અથવા તો બોરનું પાણી છે. ટાંકાનો અહંકાર આવી જાય તો પોતાની સ્થિતિમાંથી ડોલી જાય કે હું એટલા બધાનું પાણી પાઉં છું, બાપડા તારામાં એક ટીપું પાણી રહે નહીં. જો તને અહંકાર આવે તો ત્યાંથી સબમર્સિબલ તારામાં નાખે છે એટલે તારામાં આવ્યું છે. એમ પુરુષોત્તમ નારાયણ સબમર્સિબલ છે. સંત હોય તો કોઈ હોય એ ટાંકાને સ્થાને છે. આમ સમજે તો કોઈ દાડો સ્વામી શોકનો નાતો ટળે નહીં અને મોક્ષની બાબતમાં કોઈ દાડો વિઘ્ન ઊભું થાય. હજી કહું, ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કોઈ સામાન્ય નથી, મહાન છે. પણ મહાન છે એનું કારણ શું છે? એને ભગવાનની સાથે કોન્ટેક્ટ છે, બસ સંબંધ છે. જ્યાં સુધી ભગવાનની સાથે સંબંધ છે ત્યાં સુધી બહુ જ મહાન છે. અને મહારાજે પણ એ વાત લખી, આ મુક્તાનંદ સ્વામી મહાન તો અમારે લઈને કહીએ તો સ્વામી તો ભગવાન જેવા છે, સ્વામીને અમને લઈને તો ભગવાન પણ કહી શકાય, પણ ભગવાન સ્વામિનારાયણને લઈને નહીં તો નહીં. એટલે મહારાજ આવો ઉત્તર આપ્યો કે જ્યારે સંતની સેવા કરે, દાસત્વ ભાવ પ્રગટે એટલે પાત્રતા આવે છે. સંતની સેવા કરવાથી જીવ પાત્ર બને છે, અને પાત્ર બને ને એમ જ પછી સિંહણનું દૂધ રહે છે. સુવર્ણના પાત્રને સિંહણનું દૂધ રહે નહીં. એમ મોક્ષ જ્યાં સુધી પાત્રતા ન કેળવે ત્યાં સુધી પરમેશ્વરની આજ્ઞા જીવ પાળવા માટે સક્ષમ ન થાય, અને આજ્ઞા પાળ્યા વિના વિકાર ન ટળે, વિકાર ટળ્યા વિના હૃદયની અંદર પરમાત્માની મૂર્તિ સ્થિર ન થાય, અને મૂર્તિ સ્થિર ન થાય ત્યાં સુધી જીવ સંપૂર્ણ કૃતાર્થ ન થાય. આખીર તો કૃતાર્થ પણ તે દિવસે જ આવી શકે જ્યારે અખંડ ભગવાન સાંભળે રાખે. છેડો ત્યાં સુધી લઈ જવાનો છે કે ત્યારે જીવ સંપૂર્ણતાને પામે. હું નથી કહેતો, એમ મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં પણ કીધું છે, જીવની સંપૂર્ણ વાસના તો જે દિવસે પરમાત્માનું ધ્યાન કરીને મૂર્તિમાં તરબોળ બને તે દિવસે ટળે છે. મહારાજ કે આટલો જો દાખલો કરે, સંતને સેવા કરે, પરમાત્માની આજ્ઞામાં જેમ છે મંડ્યો રહે, તો તત્કાળ તમામ વિકાર આને આ જન્મે ટળી જાય છે. તરત એ વિકાર ટળે છે, તે વિના તો બહુકાળ સુધી દાખલો કરે ત્યારે આ જન્મે ટળે અથવા તો બીજે જન્મે ટળે, પણ તત્કાળ જે વિકાર ટળી જાય છે એ તો આને કારણે ટળે છે. કઈ? સેવા અને આજ્ઞા, જેથી કરીને પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ થાય, તત્કાળ વિકાર ટળી જાય છે. એવી રીતે મહારાજે મધ્યના સાતમા વચનામૃતમાં વાત કરી. ભક્તજનો, વચનામૃત ઉપર જ્યારે દ્રષ્ટિ નાખીએ ત્યારે એમ થાય કે તો સાગર છે, કાંઠા સુધી પહોંચી શકશું કે નહીં એમ. પણ ડૂબતા માણસને બાજુમાં નાવ આવી જાય ને જેમ હિંમત આવી જાય, એમ હૃદયથી જ્યારે મહારાજને પ્રાર્થના થાય, મહારાજ તમે કહો તો જ કહેવાશે, આટલી પ્રાર્થના થતાં હિંમત આવી જાય કે હવે મારે નથી તરવાનું, મને આ નાવ તારી જવાનો છે, આપણે નથી બોલવાનું, મહારાજ બોલવાના છે. ખરેખર વચનામૃત આપીને ભગવાન સ્વામિનારાયણે આપણા પર એટલો મોટો ઉપકાર કર્યો છે, એટલો બધો ઉપકાર કર્યો છે. એ ઉપકાર કહેવા માટે આપણી પાસે કોઈ શબ્દ નથી, એક એક વચનામૃત અજોડ લખ્યા છે, જેમાંથી આપણે હવે સાત સુધી સાંભળ્યા હતા, આઠમું વચનામૃત સાંભળશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1878ના શ્રાવણ સુધી દ્વાદશીની દિવસ પ્રાતઃકાલને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાંકળા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા, જે એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે, જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પડ્યા હતા, તે સમયમાં નાડીજંગનો દીકરો જે મૂળદાનવ તે યુદ્ધ કરવા આવ્યો, પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મૂળદાનવ કન્યા પ્રત્યે બોલ્યો, જે તું મને વૈર. પછી કન્યા બોલ્યા, જે મારે તો એવી પ્રતિજ્ઞા છે, જે મને યુદ્ધમાં જીતે તેનું વરું. પછી મૂળદાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂળદાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું, જે તું વર માગ. ત્યારે તે કન્યાએ વર માગ્યો, જે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિ જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં, એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો, એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે, જે એકાદશીનું વ્રત કરું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી ભૂંડાઘાટ મનમાં થવા દેવા નહીં, અનદેહ કરીને કોઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસ ઢોર લાંઘણ કરવી નહીં, અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોર લાંઘણ કહેવાય. અને જેમ આપણને અન્નનો આહાર છે, તેમ સ્ત્રોત્રને શબ્દનો આહાર છે, અને ત્વચાને સ્પર્શનો આહાર છે, નેત્રને રૂપનો આહાર છે, ને જીહવાને રસનો આહાર છે, નાસિકાને ગંધનો આહાર છે, ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે. એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું, તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં જે નિરણમુક્ત કહેવાય છે તે તો સદાય વ્રત રાખે છે, ક્યારેય પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરણ કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી જોઈએ જેવા શ્વેતદીપમાં નિરણમુક્ત છે તેવું જ થવું છે, પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે, અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા અને સંત કીર્તન ગાવા માંડ્યા. વચન મોટું છે, અડધું પહેલા સમજ્યા આપણે. જેમાં પ્રથમ મહારાજે એકાદશીનું મહાત્મ્ય બતાવ્યું કે પૂર્વે ભગવાન જ્યારે 10 ઇન્દ્રિયો અને 11મું મન એને અંતર્ગત કરીને પોઢ્યા હતા, એ વખતે નાડીજંગનો દીકરો મૂર્દાનો યુદ્ધ કરવા માટે આવ્યો, અને એ સમયે ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી એના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ, અને એની અંદર મૂર્દાનવ મોહ પામ્યો, કીધું તું મારી સાથે વૈર. ત્યારે કન્યાએ એવું કીધું કે હું વરુ ખરી, પણ તું મારી સાથે યુદ્ધ કરી, મારો એવું નિયમ છે કે મને યુદ્ધમાં જીતે એની સાથે મારે વરવું એમ. પછી યુદ્ધ થયું, યુદ્ધમાં એ મરાણો. પછી ભગવાનની પાસે એકાદશી જ્યારે ગઈ, ભગવાન રાજી થઈને કીધું માગી, ત્યારે એમ કીધું કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છું, તપસ્વીની છું, માટે મારે દિવસે કોઈ અન્ન ન ખાય. ભગવાને કીધું સારું નહીં ખાય. સાદી સરળ વાત આવી છે, પણ આપણા મનની અંદર એક સંકલ્પ ઉઠે કે એકાદશીને એવું હું સૂજ્યું એમ, કે એમ કીધું કે મારે દિવસે કોઈ અન્ન ન ખાય, એમ પ્રશ્ન આપણને ઉઠે એમ. તો એકાદશી આવું જે માગ્યું છે, પહેલી વાત તો એ છે એકાદશી છે કોણ? ભગવાનની અલૌકિક શક્તિ છે, ભગવાનના ઇન્દ્રિયોમાંથી તેજ રૂપે પ્રગટ થઈ છે, એટલે એને પરમાત્માના સુખનો સંપૂર્ણ અનુભવ છે, સંપૂર્ણ અનુભવ. એટલે એને આપણા ઉપર દયા આવી. શું દયા આવી? કે જેવા સુખનો અનુભવ હું કરું છું એવા સુખનો અનુભવ બધાએ કરે તો ઠીક એમ. પછી એને બીજો વિચાર થયો સુખનો અનુભવ કેમ થશે, તો કે તો થશે જગતમાંથી ઇન્દ્રિય અંતસ્કરણ પાછા વળશે. એ પાછા કેમ વળે? તો કે તપ કરે તો વળે. એટલે એકાદશી આપણા ઉપર ઉપકાર કર્યો છે, આપણને ભગવાનનું સુખ ઓળખાવવા માટે ભગવાન પાસે માગ્યું કે તમારા સુખનો અનુભવ આને કરાવ, એવું માગ્યું છે. બરાબર એનું સંદર્ભ રાખજો. એમ નથી માગ્યું કે મારે દિવસે તપ જ કરે, એમ નહીં. આ લોકોને તમારા સુખનો અનુભવ થાય. કેટલી મોટી દયા કરી આમ ડાયરેક્ટ જો એવું લાગે કે તપ માગ્યું, તપ નથી માગ્યું, પણ સુખનો અનુભવ થાય આવું કંઈક માગ્યું. અને પરમાત્માના સુખનો અનુભવ કરવાનો ઉપકાર એકાદશી કર્યો છે અને ભગવાન એને વર આપ્યો છે, અને તેમ છતાંય જે અન્ન ખાય છે અને ભગવાનના સુખનો અનુભવ નથી કરતો, એ એકાદશી એને ઉપકાર કર્યો એના ઉપર એ ઉપકાર કરે છે. બીજા નંબરમાં ભગવાનને કોલ આપ્યો કે તમે મને મનુષ્ય દેહ આપશો, પછી હું તમારું ભજન કરીશ, એ પરમાત્માનો પણ અપકારી બને છે. એટલા માટે એમ કહ્યું કે એકાદશી દિવસે જે અન્ન ખાય છે એ બહુ મોટું પાપ કરે છે. સત્સંગ જીવનના તૃતીય પ્રકરણના 34મા અધ્યાયથી આ વાત લખેલી છે. બહુ વિસ્તાર કર્યો છે મહારાજે કે એકાદશી દિવસે જે અન્ન ખાય એ અન્ન નથી ખાતો, તો કે જગતમાં થતું પાપ ખાય છે. એકાદશી દિવસે તમામ પાપ અન્નની અંદર વાસ કરીને વસે છે, અને પછી જે ખાય છે અન્ન નહીં પણ પાપ ખાય છે, એમ શતાનંદ સ્વામી લખ્યું. એટલા માટે પાપ ખાય છે. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 17મા વચનામૃતમાં લખ્યું કે ભગવાનનો ભક્ત ભગવાનને મૂકીને જે કરે એ પાપ કરે છે. એ બીજું ક્યાં પાપ કરવાનું? તે પરમાત્માના વચનનો ઉલ્લંઘન કર્યો, ભગવાનના વચનનું ઉલ્લંઘન કર્યું, ભગવાને આપેલા કોલને ઠોકરાયો, માટે પછી જે કરે છે એ પાપ ખાય છે. એકાદશી દિવસે જે અન્ન ખાય છે એ પાપ ખાય છે. અને એમ કીધું કે એકાદશી એને દિવસે જે અન્ન ખાય ને એટલું મોટું પાપ લાગે છે, અન્ય જે પાપ કર્યા હોય એના છૂટવાનો કોઈ ઉપાય છે, પણ એકાદશી દિવસે જે અન્ન ખાય એને છૂટવાનો કોઈ ઉપાય જ નથી. આટલું મોટું પાપ લખ્યું છે. અને આગળ તો એમ લખ્યું કે પિતાની હત્યાનો કરનારો હોય, માતાનું ખૂન કરનારો હોય અને ગુરુની કતલ કરનારો હોય, એને જેટલું પાપ લાગે એના કરતાંય પણ એકાદશી દિવસે જે અન્ન ખાય છે એને અધિક પાપ લાગે છે. અને એકાદશી જે કરે છે એને પુણ્ય સામે એટલું બતાવ્યું કે એની 31 પર્યાનો ઉદ્ધાર થાય છે. સાર્ધાર એકાદશી જે કરે 31 પર્યાનો ઉદ્ધાર થાય છે. અને 1,00,000 સાધુઓ સ્ત્રીધનના ત્યાગી એને 60,000 વર્ષ સુધી જમાડે, જે ફળની પ્રાપ્તિ થાય એ ફળની પ્રાપ્તિ એકાદશીનું વ્રત સાર્ધાર રહેવાથી થાય છે. એને માટે વિધિ બતાવ્યો, બ્રહ્મચર્યનું પાલન કરે, આગલે પાછલે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરે, ભોય પથારી કરે, અને કેવળ અન્નનો આહાર કરે નહીં, એમ નહીં કોઈ ઇન્દ્રિયોનો આહાર ન કરવા દે, કાન પાસે ખરાબ શબ્દને સાંભળવાનો દે, સાંભળવાનો દે એનો મિનિંગ એવો સમજો કે એમાં ઓતપ્રોત ન બને, આશક્તિ ન થવા દે. એટલે કે એકાદશી દિવસે પૂંભળા થોડા ભરાઈ દેવાય, રસ્તે ચાલતા સંભળાય કંઈક, પણ રંચ માત્રેમાં આશક્તિ ન થવા દે, આંખની પાસે ખરાબ રૂપ જોવા ન દે, અને યદ્યપિ કંઈક દેખાઈ ગયું તો તરત મા બેન દીકરીની ભાવના કરી વૃત્તિઓને પાછી વાળેલી. એવી રીતે દશેન્દ્રિયોને મનની પાસે અયોગ્ય સંકલ્પ વિકલ્પ ન થવા દે. આવી રીતે મહારાજ કહે જો એ વ્રત કરે છે તો એને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે, નહીતર તો ઢોર લાંઘણ કરે છે. ઢોર લાંઘણ ખબર છે, પશુ હોય ને, પશુ દુષ્કાળ પડે અને પછી એને ઘાસ ચારો ન મળે અને એમને બિચારું ભૂખ્યું ઊભું રહે, એને કાંઈ ફળ ખરું? નથી ફળ. એમ કેવળ અન્ન ન ખાય પણ બાકીની બધી ઇન્દ્રિયો જ્યાં ઠીક પડે ત્યાં આટા મારતી હોય, આંખ પાસે ખરાબ ખરાબ ન જોવાના રૂપ દેખાડે ને એમાં મોજ માણે, કાન પાસે ન સંભળવાના શબ્દો સાંભળીને મોજ માણે, ચામડી પાસે ન સ્પર્શ કરવાનો સ્પર્શ કરીને મોજ માણે, અને પછી મનમાં એમ માને કે મેં એકાદશી કરીશ માટે મારી 31 પર્યા તરશે, મારા કે દિશા ભૂલ્યો હતો, એમ કાંઈ ફળ આપવા મેં નવરા નથી. બધી ઇન્દ્રિયોને પરમાત્મા મય કરી દે. જોકે તમારા માટે તો બહુ હા પડે એવું નથી, કારણ કે આ દેશ એ ટાઈપનો છે. બાકી નેત્ર સત્સંગજનમાં એમ લખ્યું કે દ્વાદશીને દિવસે પારણા કરે એટલું અન્ન મળી રહે એમ હોય તો એકાદશી દિવસે કોઈ ધંધો ન કરે અને બેસી આખો દિવસ ભજન કરે. એટલે એટલું કહું કે જેને ધંધા થતા હોય કરતા હોય અને રજા ન મળતી એની વાત અલગ છે, પણ જેને કાંઈ કામ નથી, સમજાય, જેને કાંઈ કામ નથી એણે તો એકાદશી દિવસે હવાહર ત્યાં સુધી ભજનમાં મંડી પડવું, તો કાયમ મંડવું જોઈએ. પણ કાયમ કદાચ કોળે ન આવતી હોય તો એકાદશી દિવસે તો એવું મંડવું, એવું મંડવું, બીજું કશું કરવું જ નહીં. એમ જો કંઈ સારું છે, વડીલો બધા આવે છે, જો હું તો કથામાં નીચે આવું છું, વધારે નથી આવતો, શું કરે છે તો એને ખબર. તમારે ત્યાં આપણે ઇન્ડિયામાં કેવું ખબર, દાદા મંદિરમાં આવે, પણ મંદિરમાં બેઠા બેઠા એવી અલગ મલક નહીં કરતા, એવી અલગ મલક નહીં કરતા, આખા જગતનો કદડો એને મંદિરમાં આવીને ખોલે, લો પડીકા માત્ર ખોલે, એવા ખોલે એવા ખોલે, પેલા આમ કર્યું, પેલા તેમ કર્યું, પેલા આમ કર્યું, પણ એટલો વિચાર ન કરે હું શું કરું છું. મુમુક્ષ ને કેવું ખટકો હોવો જોઈએ, એમના મુમુક્ષ છે પોતે વિચાર કરે હું શું કરવા આવ્યો છું અને શું કરું છું અને મારે જે કરવાનું છે હવે કેટલું બાકી છે, મારું લેવલ કેટલું બાકી છે, અને એમાંય તે જ્યારે 50 વર્ષ 60 વર્ષની ઉંમર થઈ હોય ત્યારે તેને ઉતાવળું થવું જોઈએ. શું કામ કે રખેન જો વાસના રહી જશે અને પરમાત્મા સુધી નહીં પહોંચાય તો જીવ પર જુલમ થાય, કાલે હવારે દેહ ઢળી જાહે, દિશા શું થશે, એમ હૃદયની અંદર રાડ પડી જવી જોઈએ, એમ રાતમાં ઊંઘ ઉડી જવી જોઈએ, એમ કે આ હા હા હા, જો વાસના રહી જશે ભગવાન સાથે હેત નહીં બંધાય, અધૂરું રહી જાહે તો ફરી વાર પાછું માના ઉદરમાં ઊંધે માથે લટકવાવું પડશે, આવી રાડ પડવી જોઈએ. પણ ક્યારેક ક્યારેક આપણે એટલા બધા ગાફલ હોય, એટલા બધા કલ્યાણમાં ગાફલ હોય. આપણે પૂછીએ દાદા કથામાં કંઈ યાદ રહ્યું તો સ્વામી હું સાંભળતો નથી અને હવે યાદ શક્તિ નથી, પણ એના એ દાદાને આપણે જોઈએ ને તો વાતો કરતા ને તો આમ કહીને સાંભળે, બીજી ગામમાં વાતો થાય તો આમ એવા કાન આડા હાથ કરીને સાંભળે, ત્યારે આપણને દયા આવી જાય કે આના 80 વર્ષ થયા બિચારાને, તોય હજી આને જગતમાં જેવું હેત છે એવું ભગવાનમાં થતું નથી, હવે પૂરું થયું. દાદા ઠાકોરજી શું પહેર્યું તો કે સ્વામી મને ઝાંખું ઝાંખું દેખાય એટલે ખબર નથી કાંઈ, અને જગતના રૂપને જોવાનું તો આમ નેવા માને, લો બધું જોઈ લે સાફ સાફ, આ જીવની ઓળાય તો તમે જુઓ. આટલા બધા જન્મ એ ભગવાન સુધી ન પગ્યો એનું કારણ કાંઈક તો હોય ને, હે કાંઈક તો કારણ હોય ને. આ જગતની પરીક્ષા માણસ નાપાસ થાય ને એક વાર બે વાર ત્રણ વાર તો દુનિયા ધુતકારે, ત્રણ વાર નાપાસ થયો અને પોતાને પણ ઘણી ગ્લાનિ થાય કે એકને ક્લાસમાં ત્રણ ત્રણ વાર સુધી નાપાસ થયો, પણ આ મોક્ષના પથમાં કેટલી વાર નાપાસ થયો એની કઈ ચિંતા જ નથી. કરોડો વાર નાપાસ થયો, તમે કલ્પના તો કરો, કરોડો અબજો વાર નાપાસ થયો અને તો હજી લગ્ન નથી લાગતી ને શરમ એ નથી આવતી, હાવ બે શરમ છે જીવ, હાવ બે શરમ, શરમનો સાંટો નથી. જરાક જો શરમ આવે કહો હો, કરોડો વાર નાપાસ થયો, મોક્ષ ન કરી શક્યો, હું મોઢું દેખાડીશ ભગવાનને, આમ જો થાય ને તો એને ભજન કરવાની તાલાવેલી જાગે. અને તો પછી એને માટે કાયમ એકાદશી થઈ જાય, સમજાય, એટલું જો મનમાં થઈ જાય તો એને માટે કાયમ એકાદશી થઈ જાય. મારે ત્યાં જો કીધું કે શ્વેતદ્વીપના જે મુક્તો છે એ કાયમ આમ નિરન રહે છે, કાયમ એને માટે એકાદશી જ છે, અને એવું આપણે થવાનો આગ્રહ રાખવો, એની ભેગું પડવું છે મહારાજ, કેવો સંકલ્પ કરવો, કરીશું ને. મહારાજની આજ્ઞા છે તે ગણાય છે ને? અમુક અમુક પાના ખોલીને આવે, તમે કેમ કહો સ્વામિનારાયણ સર્વોપરિ, જો અહીં કીધું આમ કરવું, અહીં કીધું આમ કરવું, એમ આપણને દયા આવી જાય કે જીવને કેવી દિશા બિચારાને. પરમાત્મા કેમ રાજી થાય ને કેમ પમાય ને કેમ ઓળખવાય એનું તાન લેશ માત્ર નથી, હલકું હલકું જ ગોતેલો, ભારે ગોતવાની કોઈ ખબર જ ન પડી. આમાં લખ્યું જો મહારાજની બીજા અવતાર હરખા છે એમ, આમાં લખ્યું હરખા છે એમ, ત્યારે આપણા મનમાં એમ થાય એને પ્રથમ 48 બતાવવું જોઈએ. આમાં વાંચ લે મહારાજે કીધું છે, અમે તો નરનારાયણના દાસ છીએ એને પ્રાર્થના કરીશું. એને ભગવાન શું કામ માનવા પણ એમ, હે મુમુક્ષુ હોય ઉત્કૃષ્ટ શબ્દને ગ્રહણ કરે, ઉત્કૃષ્ટને. ભગવાન સ્વામિનારાયણે અનેક વચનામૃતમાં પોતાનું સ્વરૂપ ઓળખાયું છે એને પકડે. અહીંયા મહારાજ કીધું શ્વેત દીપના મુક્ત જેવું થવું, નિરન્મુક્ત એની પંક્તિમાં ભળવું છે, એનો કહેવાનો મહારાજનો મતલબ જેમને જેમ છે મહારાજ સમજાણા છે એવા સંતો ભક્તોનો અભિપ્રાય આ વચનામૃત ઉપર એવો આવ્યો છે. મોટા મોટા સંતો અને મોટા મોટા ભક્તોનો અભિપ્રાય એવો દાખવે છે કે એનો મતલબ એવો થાય છે કે નિરન્મુક્ત જેમ સિદ્ધિપની અંદર રહી અને વાસુદેવ નારાયણને પસંદ કરવા માટે દાખલો કરે છે, ઈ એના ઈષ્ટને રીઝવવા માટે જેમ દાખલો કરે છે, એમ આપણે પણ આપણા ઈષ્ટને રીઝવવા માટે, આપણા ઈષ્ટ કોણ? ભગવાન સ્વામિનારાયણ. એને રીઝવવા માટે એવો દાખલો કરવો એમ, અને મનમાં એમ માનવું કે એને તો મળ્યા નથી તો એનો આટલો બધો જબરજસ્ત જો દાખલો હોય, એના નથી મળ્યા તો આટલો જબરજસ્ત જો દાખલો હોય તો મને તો કોની પ્રાપ્તિ થઈ છે, અને પછી હું ગેમાર રહું ગમાર રહું અને ભગવાન રાજી થાય એવું ન કરું તો મને તો ધિકાર છે, એમ મનમાં સંકલ્પ ઉઠાવો કે ભગવાન વાસુદેવ નારાયણ રાજી થાય એવા પ્રકારની તમામ એના મુક્તોની જો તૈયારી હોય તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય મારી તમામ તૈયારી હોવી જોઈએ, એવી મહારાજ કે તમે તૈયારી કરજો, એવો કહેવાનો મહારાજનો અહીંયા મતલબ છે. પણ વચનામૃત ગ્રંથ યા તો કોઈ પણ ગ્રંથ, એ ગ્રંથ તમામ ગુરુમુખી ગ્રંથો હોય છે, માને કોઈ સત્પુરુષ દ્વારા સાંભળવામાં આવે ત્યારે જ એનું જ્ઞાન જીવને પચે છે. કોઈ પણ વ્યક્તિ એને કોઈને કોઈની પાસે સાંભળાય, સાંભળતા સાંભળતા એ વાતનું રહસ્ય જીવને સમજાય છે. ઉપલબ્ધ ભાષાથી વાંચી જાઓ અને મને સમજાઈ જાય એ વાત ખોટી. મોટા મોટા સંતો અમને રહસ્યો આવા આપે છે કે મહારાજનો કહેવાનો મતલબ આવો છે, ને તો આપણને તાન જાગે, અને તાન ન જાગે ને તો એક થઈ જાય પાછું, જો આમ મહારાજ કીધું છે આપણે બધાને શ્વેતદીપમાં જવું છે એમ, તો આપણે ક્યાં બધું અલગ અલગ કરે છે. એવો સંકલ્પ થાય ને ત્યારે મોટા મોટા સંતોના ગ્રંથને ખોલવા, નિષ્કળંક કાવ્ય ક્યારેક ખોલવું સમજાય, ક્યારેક સ્વામીની વાતો ખોલવી, ક્યારેક વચનામૃતના ઊંડાણ ભર્યા જે વચનામૃતો એને ખોલીને એની અંદર આમ ઊંડું ગરકાવ થવું, ક્યારેક ભક્ત ચિંતામણી ખોલવી, ક્યારેક ઘનશ્યામ લીલામૃત ખોલવું, ક્યારેક હલીલીલામૃત ખોલવું, ક્યારેક હરિલીલા કલ્પતરુ ખોલવું, હરિલીલા કલ્પતરુ, આવા મહાન ગ્રંથો ખોલવા, અને ખોલ્યા પછી ઉપાય થી ને ખોલ્યા પછી એમાંથી હું ગોતવું સાર ગોતવો. ભગવાન સ્વામિનારાયણનો ભક્ત તો કેટલો તૈયાર હોવો જોઈએ એમ, કેવો તૈયાર હોવો જોઈએ. આ જગતના જીવ કેટલા તૈયાર હોય, એક એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એકવાર એક વણિક અને પટેલ બે ભાગીદાર બન્યા, વાણિયા બધાને છેતરાઈ જાય એટલે બુદ્ધિ એવી છે એમ જગતમાં કહેવત છે, પણ કણબી છે ને એ વાણિયાને વધે. તમે કલ્પના કરો, મહારાજ બોલ્યા, મહારાજ કે એક વણિક બુદ્ધિશાળી બહુ પણ કલ્યાણમાં ભૂલા પડ્યા અને કણબી મેદાન મારી ગયા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેમ છે એ ઓળખી ગયા. એ પટેલ અને વણિક બે પાર્ટનરશિપ કર્યું અને ખેતી કરવાની હતી એટલે કીધું બોલો કેમ આપણે પાર્ટનરશિપ કરીશું. ત્યારે પેલા વાણિયા કે જમીનની અંદર જેટલી વસ્તુ થાય ને એટલી બધી મારી કે તો વાંધો નહીં. અને આણે બધી બાજરી વાવી, બાજરામાં ખબર પડે તે અંદર શું થાય કાંઈ ન થયું, ગુંડા તૂપી રહ્યા, વાણિયો બધો લણી ગયો. પછી ક્યાં લઈ જાઓ તેમ બધું, પટેલ બધું લણી ગયા. પેલા વાણિયાના મનમાંથી માળા છેતરે આવી ગયા કે બીજે વર્ષે સોદો કર્યો ઓલો, એ કે હવે છે ને જમીનમાં થાય ને એમાં મારું કાંઈ ને ઉપર જેટલું થાય એટલું બધું મારું કે તો કે વાંધો નહીં. બધી મગફળી ભૂતળા વાવ્યા, તો ભૂતળા જમીનમાં થાય, ઉપર ઉપરનો જો ઘાસ ચારો હતો ને કે ઉપાડી જતી આ ભૂતળા બધા મારા માળા ગયા દે ભારે કરી કે. અને ત્રીજે વર્ષે પેલો વાણિયો કે આ વખતે કે નીચે ઉપરનું બે મારું કે તો કે વાંધો નહીં કે. અને એને બધી મકાઈ વાવી, તો મકાઈનો ડોડો ક્યાં થાય, એ વચ્ચે થાય. મારો દ્રષ્ટાંતનો સિદ્ધાંત તમને સમજાય છે? આવા હોશિયાર થવું, સમજાય છે? આવા હોશિયાર થવું, ગાફલ ન રહેવું. કોઈ પણ શાસ્ત્ર ખોલીએ તો જેમ પેલા પટેલે ફાવવા ન દીધા કોઈને, એમ ગમે તેવા શબ્દો હતો એકે શબ્દને ફાવવા ન દે, અને જેમ ભૂતડાને લઈ લે, જેમ ડુંડાને લઈ લે, જેમ મકાઈના ડોડાને લઈ લે, એ રીતે ભગવાન સ્વામિનારાયણના કહેવાના સારને પકડી લે. મહારાજ કેવા છે, સારને પકડી લે તો મુમુક્ષની અંદર કોઈ દાડો કચાશ રહે નહીં. મહારાજ કેવું કેવું કીધું છે, હું તમને આમ શાસ્ત્રમાં પુરાવો આપું, જો તે વાંચો. નિષ્કળંક સ્વામીએ અવતાર ચિંતામણી ગ્રંથ લખ્યો છે, એને ક્યારેક ખોલજો. એમાં સ્વામીના શબ્દ સ્પષ્ટ એવા છે કે આદ્ય મધ્ય અંતે અવતાર થયા અગણિત અને થાશે અપાર. આદ્ય મધ્ય અંતે અવતાર થયા અગણિત અને થાશે અપાર, પણ સર્વના કારણ જે તે તો સ્વામી સહજાનંદ. યે પહેલાં ઘણા થયા છે, અત્યારે થાય છે, હજી થશે, પણ સર્વના કારણ જે, બધાના કારણ જે છે તે કોણ છે, તે તો સ્વામી સહજાનંદ. એ તો નિષ્કળંક સ્વામીએ ખોટું ખોટું લખ્યું છે, હે રમાડવાટું લખ્યું છે કે સ્વામીને જ્ઞાનનું એટલે લખ્યું છે કે આપણને ભ્રમાવાટું લખ્યું છે. હે આવા મોટા મોટા સંતોનો અભિપ્રાય અનુભવ સિદ્ધ અભિપ્રાયો છે, સમજાય? બાકી જગતના જીવ જે અભિપ્રાય આપે તો અનુમાનથી આપે, અનુમાન તે અભિપ્રાય નથી. અને ભક્તજનો અનુમાન અનેક વાર ખોટા પડે, પણ અનુભવ એ 100% સત્ય હોય. અનુભવ સહિત સ્વામી લખ્યો એમ કે આદ્ય મધ્ય અંતે અવતાર થયા અગણિત થાશે અપાર, પણ સર્વના કારણ જે તે તો સ્વામી સહજાનંદ. એ ખોટું હોય તો અવતાર ચિંતામણી વાંચી લેજો. અને હરિસ્મૃતિને ક્યારેક ખોલજો, એની અંદર નિષ્કળંક સ્વામી સ્પષ્ટ લખ્યું છે, અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર. અલૌકિક મૂર્તિ જોતા નાવે જોડમાં આ સમય અન્ય અવતાર, જોતા ન આવે જોડમાં. એવું કીધું, આની જોડ બીજી થાય એમ નથી. જોતા નાવે જોડમાં આ સમય અન્ય અવતાર, કોઈ અવતાર આની જોડમાં આવે એમ નથી. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે ન કોઈ, સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોઈ. પેલા ક્યારે ધરી નહોતી, હવે ધરશે નહીં. આ તો મકાન ડોડા વાળી થઈ, વચ્ચેના ભાગમાં આવી ગયા મહારાજ. લો ઉપર નીચે નથી, પેલા આવ્યા નહોતા હવે આવશે નહીં, અત્યારે મહારાજ પ્રગટ થયા છે. અને બરાબર વચ્ચે ગાળે થયા, વિરાટની 100 વર્ષની આવડતા 50 વર્ષે પ્રગટ્યા. આ બધા શબ્દોને છે ને જીવમાં ઘાલી રાખવા, ઉતારી રાખવા. ક્યારેક કામ લાગશે, ક્યારેક કોઈના શબ્દ દ્વારા યા તો મન ખુદ કુતર્ક કરશે, તે દિવસે આ શબ્દને ખોલજો. યાદ રાખજો, હરિસ્મૃતિમાં વાક્ય છે, સર્વોપરી છે શ્રીહરિ. હજી આગળ કહેજો, સર્વોપરી છે શ્રીહરિ સહજાનંદ પ્રભુ સોય. આ સર્વોપરી છે સહજાનંદ પ્રભુ સોય. અને આવું સમજાણું છે ત્યારે બેતેલી વરહે માથે મુંડો કરાવી હગા હાહરેન ઘેર માગવા ગયા છે ને કહો હે આધવી ગામમાં એનું ઘરવાળું બુમા બુમ કરવા માંડ્યું, માં બહાર જલ્દી આવ્યું જોતો ખરી બહાર કોણ આવ્યું છે કે. સ્વામીને હાહુ એ જોયું, સ્વામીને હાહુ હોય પણ હતા લો. અરે પણ તમે આ શું કર્યું કે એમ કહીને નાના નાના બે છોકરા સામે રમતા મૂકી એને એમ કે આમાં લાલચ લાગે અને કદાચ લેવા જાય તો. સ્વામી કે ગાય હોય તો પરાહો મૂકે આખલો નો મૂકે લઈ જા, ને તો પાટું મારશે તો તોલો તૂટી જાહે. હવે તો મન મોહ્યું છે સહજાનંદી સલોણી મૂર્તિમાં, હવે અન્ય જગ્યાએ મન મોહવા તૈયાર નથી. એના આ શબ્દો છે. માટે ભગવાનના ભક્તો ભ્રમે નહીં કોઈ દાડો. અહીંયા મહારાજજી કીધું છે મહારાજ કે એક શેતદીપના મુક્ત જેવું થવું ને એની પંક્તિમાં ભળવું એવો આગ્રહ રાખો. એનો મતલબ એવો ખરવો કે શેતદીપના મુક્ત જેમ એના ઈષ્ટને રીઝવવા માટે રાત્રિ દિવસ દાખલો કરે છે એમ આપણે ભગવાન શ્રીહરિના ઈષ્ટ છે. મહારાજ કે તમે મારા આશ્રિત છો, હું તમારો ઈષ્ટ છું, મને રીઝવવા માટે તમે સતત દાખલો કરજો. એને તા નહોતા મળ્યા તો આટલો એનો દાખલો છે તો તમે દિશા ભૂલશો નહીં. એ રીતે મહારાજ અદભુત રીતે એકાદશીની વાતને સમજાવી હવે મહારાજ અડધા પ્રશ્નને આગળ ધપાવે છે. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે તમે સર્વે યજ્ઞ કરજો અને તે યજ્ઞ કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે. ભક્તજનો એક વાત કહું, ભગવાન શ્રીહરિ એની મહત્તા સમજવાથી સુખ બહુ જ આવે છે, મોટપ સમજવાથી સુખ બહુ જ આવે છે. પણ મોટપ સમજીને સુખ લેવું એ તો સેમ્પલ છે, પણ જેની મોટપ સમજાય મૂર્તિમાં જ્યારે ગરકાવ થવાશે સમજાય છે તે દાડે એ સુખ કોઈક અલૌકિક હશે. મોટપ સમજીને જે આનંદ આવે એ તો કેવળ સેમ્પલ છે. હજુ માટે ભગવાન શ્રીહરિનું જે સ્વરૂપ ગમતું હોય, બાળ સ્વરૂપ, બેઠું સ્વરૂપ, ઊભું સ્વરૂપ, જે ગમતું હોય તે એને બરાબર મેષો ને મેષ બનીને ધારીને સંભાળીને હૃદયમાં ઉતારવું અને પછી હાલતા ચાલતા ખાતા પીતા બસ એની સામે જોઈએ જ રાખવું, જોઈએ જ રાખવું, એ મૂર્તિમાં ગરકાવ થવાનો આગ્રહ કરવો. માનસી પૂજા કરવી, માનસી પૂજામાં જે સ્વરૂપ જેમ બેસાડ્યું હોય, જેમ સુડાવ્યું હોય, જેવા શણગાર પહેર્યા હોય એને સંભાળી રાખવા અને એ મૂર્તિની સામે જોતા જોતા સુખના ધોધ જાજે વછૂટશે ને તે દાડે જગત અસાર થઈ જશે. અને જગત અસાર કરવા માટે બીજા દાખલા બધા કરવા કરતા આ દાખલો અતિ સરળ છે. માટે ભગવાનના ભક્તો ભગવાનને બહુ જ સંભાળતા જાય, બહુ સંભાળે. જેમ જેમ સંભાળશે, જેમ જેમ સંભાળશે તેમ તેમ જગત ખોટું થઈ જશે. અને સંભાળવામાં જો સુખ ન હોય તો, એ મહારાજને સંભાળવામાં સુખ ન હોય તો નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં 32 પ્રકારના પકવાનના જમનારા હતા, પ્રકાંડ પંડિત હતા. એ સંસારનો ત્યાગ કરીને લુખા ગોળા ખાત નહીં, લુખા ગોળા ખાત નહીં. એ ભગવાનની મૂર્તિને સંભાળવામાં જો સુખ ન હોત તો લાડુદાન રાજકવિ હતા, રજવાડાના સન્માનને ઠોકરાવી અને તાટ પહેરત નહીં, તાટ પહેરત નહીં. એ મૂર્તિમાં કેટલો લગાવ એને લાગ્યો હશે ને કેવું સુખ મનાણું હશે. એ કેમ રહ્યા તમે જોવો તો ખરા. એકવાર મહારાજે આજ્ઞા કરેલી કે સંતો તમે ગામડા ફરવા જાઓ, રસકસના નિયમ આપેલા લુખા ગોળા ખાવા. એમાં બ્રહ્માનંદ સ્વામી ગામડા ફરીને ફરીને પાછા ગઢપુર આવ્યા, લુખા ગોળા રસકસ વિનાના ખાવાના હતા. જે કાંઈ જોળી મળે એને 3 વાર પાણીમાં ઝબોળી અને રસ નીચોઈ નાખીને પછી ગોળો વાળે ને એક લાડવા જેટલો ગોળો ખાય. હવે એમાં 2 ગોળા પડ્યા રહ્યા, ગઢપુર પહોંચી ગયા એટલે મનમાં એમ થયું હવે તો દાદાના દરબારમાં આવ્યા છે એની જરૂર નથી. એમ વિચાર કરીને પેલા ગોળાને ફેંકી દીધા. ગોળાને ફેંક્યા ને તે એક કૂતરું દોડતું દોડતું એના મનમાં એમ થયું લાડવા નાખ્યા. કૂતરું દોડતું દોડતું આવ્યું અને પેલા ગોળાને લાડવો માની મોઢામાં લઈ તો લીધો, પણ પછી મોળો લાગ્યા ને એમ મોઢું તેમ તેમ કરી અને બહાર કાઢી નાખ્યો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે કૂતરાને શું નાખ્યું હતું, એ કેમ દોડતું દોડતો ને કેમ કાઢી નાખ્યું? ત્યારે મહારાજને કહે છે, મહારાજ આપે આજ્ઞા કરી છે એ અનુસાર અમે રસકસ વિના ગોળા ખાઈએ છીએ, તો બે ગોળા પડ્યા હતા મનમાં એમ થયો દાદાનો દરબાર આવી ગયો, હવે ગોળાની જરૂર નથી એટલે બહાર ફેંકી દીધા, પણ કૂતરાને એમ થયું છે કે લાડવા છે મને, આવ્યું દોડતું દોડતું ભૂલમાં બિચારે મોઢામ લઈ લીધું પણ કોઈ સ્વાદ ન હોય એટલે બહાર કાઢી નાખ્યો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આહા આ મારા બ્રહ્મનિષ્ઠ પુરુષો સંતો મહામુક્તો, એક મને રીઝવવા માટે કૂતરાઓ જે મોઢામાંથી મોઢામાં નાખીને કાઢી નાખે એવા મારી આજ્ઞાથી લુખા ગોળા ખાય છે, સન્યો સંતો તમને ધન્યવાદ છે, તમને ધન્યવાદ છે. ત્યારે મહારાજને કહે છે, મહારાજ અમને ગોળાનું સુખ નથી, અમને લાડવાનું સુખ નથી, અમને તો તમારી મૂર્તિનું સુખ છે મહારાજ, અમને અમની હે ઉપાધિ જરાય નથી. માટે કહું છું એ મહારાજની મૂર્તિનું સુખ બહુ અલૌકિક છે. માટે ભગવાનને સંભાળજો, સુખનો અનુભવ જરૂર મહારાજ કરાવશે. અને એકવાર થોડો ઘણોય જો અનુભવ થઈ જશે ને, થોડો ઘણોય, તો પછી વિષયના લીધા લેવાશું નહીં, થોડો ઘણોય પણ અનુભવ થશે તો એ મહારાજનો મહિમા સમજી અને મહારાજની મૂર્તિમાં જ્યારે તરબોળ બનાશે ત્યારે એ સુખ કોઈક અલૌકિક હશે. માટે ભગવાનના ભક્તો, જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ મહારાજની મૂર્તિમાં ગરકાવ થતા જઈએ, ગરકાવ થતા જઈએ. મારની મૂર્તિને સંભાળતા સંભાળતા કથા સાંભળજો, તમને બહુ જ આનંદ આવશે. એક વૃત્તિ કરીને કથામાં વૃત્તિ રાખો, બીજી વૃત્તિ મહારાજને સંભાળતા જાઓ, મહારાજને યાદ કરતા જાઓ. એમ સંકલ્પ કરો, મહારાજ મારા હૃદયની અંદર દાદાનો દરબાર ખડો કરો, ને એમાં મહારાજ બોલી રહ્યા છે, હું શ્રોતા બનીને સાંભળું છું, મહારાજ મને જ કહી રહ્યા છે, આખી સભાને નહીં મહારાજ મને જ ઉપદેશ આપી રહ્યા છે. મુમુક્ષને એવો ઠેરાવ હોય, મુમુક્ષના ઠેરાવ કેવો હોય ખબર છે? અમારા સંતોને છે ને, સંતો પોતાને જીવનની ડાયરી લખે, દિવસ દરમિયાન શું કર્યું, દિવસ રાત્રિમાં કેટલું ભજન થયું, કેટલા ભગવાન સાંભળ્યા, કેટલું ધ્યાન ભજન થયું, અને કોઈ અયોગ્ય સંકલ્પ થયો કેમ એને પણ લખી નાખે, અને પછી પોતાના ગુરુને 15 દિવસે મહિને દેખાડે. એક સાધુનું ડાયરી જોતો હતો, નાના સાધુ છે, પણ ડાયરી મેં જોઈને તો હૃદય આનંદથી ગરગાળો થઈ ગયો, વાહ મહારાજ વાહ. એમાં લખ્યું હતું કે મારે કેવળ ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે, મારે જગતનું સુખ આરામ છે, હું તો કેવળ મહારાજને રાજી કરવા માટે જ સાધુ થયો છું, જગતને રીઝવવા હાટું સાધુ થયો જ નથી, મારે ભગવાન આગળ મોટું થવું છે, મારે જગત આગળ મોટું થવું નથી, મારે ભગવાનના સુખમાં જ ગરકાવ થવું છે, મારે દુનિયાના સુખમાં ગરકાવ થવું નથી, માટે એને માટે દાખલો કરું છું. તમે અને બધાય સંતો મહારાજને પ્રાર્થના કરજો, આવું મને હંમેશને માટે થઈ જાય, ત્યારે આપણા હૃદયમાં એમ થાય વાહ ભાઈ વાહ, મહારાજ પોતાની મૂર્તિના સુખથી સુખી બને એવા મુમુક્ષને આ પૃથ્વી પર વારંવાર મોકલતા હોય છે, એની મસ્તીની જગતના અજીવને શું ખબર પડે, કહો શું ખબર પડે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે ખિલખોડી, કહેવત તો ભૂલાઈ ગયો, ખાખના રસની ખાનારી ખિલખોડીને સાકરના સ્વાદની શું ખબર પડે, કહો. એમ જગતનો જીવ તો ખાખરાના રસનો ખાનારો છે, આ ભગવાન શ્રીહરિના સુખને શું ગમો હોય બિચારો, શું ગમ હોય, કહો શું ગમ હોય. જગતનો જીવ હંમેશા પોતાની દ્રષ્ટિથી ભગવાન અને ભગવાનના સંત અને ભક્તને દેખે છે, એટલે પોતા જેવા જ દેખાયેલો. મુક્તાનંદ સ્વામી કહે મુક્તાનંદ કહે હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. પોતાને જેવા ઘાટ થતા હોય ભૂંડા ભૂંડા, પોતાને જેવી સ્થિતિ એ જ દ્રષ્ટિથી ભગવાન અને ભગવાનના સંતો ભક્તો દેખે છે એટલે એના ઘાટ કોઈ દાડો વિરામ પામતા નથી. પણ ભગવાનના ખરેખરા સંતો એક ભક્તો એની કોઈ એમ અટકળ માંડે કે આ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છે અને એ ઘાટ યોગ્ય ન થતો હોય અથવા અખંડ મહારાજના સુખમાં રસબસ હોય, મારાની મૂર્તિમાં ગરકાવ થયા હોય, આવો સંકલ્પ જો ભગવાનના સંત ભક્તની પ્રત્યે કરે તો એ પણ ભગવાનની મૂર્તિમાં ગરકાવ થઈ જાય. પણ જીવ તુલના કરે પોતાની હારે પછી ક્યાંથી ભગવાનના સાધન ઓળખે, ક્યાંથી ભગવાનના ભક્તને ઓળખે કહો. અને ઓળખે ને એટલે સુખ આવે નહીં, અને સુખ ન આવે એટલે પછી હૃદય કોઈ દી ટાઢું થાય નહીં. સ્વામી વાતમ લખ્યું, સ્વયં કે એક નદીને કિનારે રોંઢાનો સમય થયેલો એટલે બધા ધ્યાન કરવા બેઠા કે માનસી પૂજા, અને માનસી પૂજા બધા સંતો ધ્યાનમાં લઈ ગયા. એમાં એક કોઈક ખાખી બાવાનું ટોળું આવ્યું અને સંતોને ધ્યાનમાં બેઠેલા ભાળ્યા એટલે મનમાં એને સંકલ્પ થયો, આ બધા આમ આંખી વીંચીને બેઠા હતા એટલે જગત બોય અને માને જ કે માટે હાલો આપણે બધા ક્યાં આંખી વીંચીને બેહી, અને શિષ્ય બધાને કીધું બેઠા બધા. પણ પાંચ મિનિટ જ્યાં ન થઈને બેહાય, હે બેસાય, પાંચ મિનિટ ન થઈને તે મહંતે આંખ ખોલી નાખી ને કે બેઠા શું કે થાવું ભાઈ, એને જ કાંઈ કમની નવરા બેઠા, હજી આપણે આમ કરો ને તેમ કરો, પેલું કરવાનું છે, આપણે બહુ કામ છે, એમ કહીને ઊભા થઈને હાલતા થયા. એ તો જેને લટક લાગી હોય, જેણે એ સુખને અનુભવ્યું હોય એની અંદર ગરકાવ થઈ શકે. ભક્તજનો એક દાડે ન થવાય પણ કરતા કરતા જરૂર થવાય છે, માટે દાખલો જરૂર ને જરૂર કરજો.